અવસર ચૂકી જશો અને પશ્ચાતાપ કરવાનો પણ કદાચ અવસર નહીં હોય.
જેટલા જલ્દી જાગીએ તેટલું જલ્દીથી જ અહીંયા આવા અવસરે આનંદનો અવસર છે, પણ સાથે સાથે આ પણ એક વિચારવા જેવું છે કે જીવનમાં શું, અને કલ્પના કરવા જેવી છે કે એક દેવ શાસ્ત્રગુરુનો યોગ બને કેવા સદભાગ. બીજી જાતના પુણ્ય તો જે પાપના નિમિત્તના પુણ્ય તો ઘણી વાર મળ્યા છે, અને આ જે આપણને યોગ મળ્યો છે એના નિમિત્તના મળ્યા છે, પુણ્યના નહીં પવિત્રતાના નિમિત્ત છે. આપણી સાધનામાં નિમિત્તરૂપ થાય એવા આવો યોગ બન્યો છે તો જીવનમાં આપણા માટે એક મોટો અવસર છે. અહીંયા આપણને થોડી ગુરદેશી નો એક 78 વર્ષ પહેલાનો આજના દિવસનો એક પ્રવચન છે, એમાંથી 2002 ની સાલ 78 વર્ષ થયા એમાં એક સરસ ગુરદેશી કંઈક બીજું નવું કંઈક કહે છે. એટલા માટે આપણે બે પ્રસંગો તો હવે ખ્યાલ આવી ગયા, સખંડ આગમની રચનાની પૂર્ણાવતિ, આપણા આંગણે દેવશાસ્ત્ર ગુરુની પાવન પધરામણી, હવે 78 વર્ષ પહેલા એમાં થોડી ગુરદેશી શ્રુત પંચમીની પણ વાત કરે છે. આજે શ્રુત પંચમીનો દિવસ છે, કદાચ સ્ક્રીન ઉપર તો નહીં આવી શકે, એમ આવી શકે તો પેજ નંબર 166 છે. 66 એમાં પેજ પહેલું લેવું છે, પછી બીજા આત્મધર્મમાં છે. આ તો આત્મધર્મમાં છે, કદાચ જો શક્ય બનશે તો મૂકશે. આવ્યું વંચાય છે આજે શુદ્ધ પંચમીનો દિવસ 166 પાનો છે એમાં છે. અને આ સમય સાજી દ્વારા શુદ્ધ પરંપરા અછિન્ન વર્તે છે. ગુરુદેવ થોડું બહુ લખે છે, 50 એટલે થોડું તો વિસ્તારમાં ચાલે છે. આજના એટલે કે જેઠસદ પાછળના મહાન દિવસે પુષ્પધર્મ અને ભૂતપલ્લી આચાર્યોને અપાર શુદ્ધાન પ્રત્યે આહલાદ આવી ગયો હતો અને ઉત્સાહમાં હરખથી શ્રુતની પ્રતિષ્ઠા કરી પોતાને દર્શન આચાર્યદેવ પાસેથી અવિચ્છિન્ન શ્રુત જ્ઞાન મળ્યું. જો શબ્દ એક વાંચવા જેવું છે, અવિચ્છિન્ન. સમયસારના કદાચ પહેલી ગાથાના ભાવાર્થમાં જયચંદજીએ લખ્યું હશે કે પૂર્વ આચાર્યોને શેનું જ્ઞાન હતું? શબ્દોનું જ્ઞાન હતું. પછી શું થયું? પછી પરંપરાના આચાર્યોને શબ્દો છૂટી ગયા, એનું ભાવ રહી ગયો. અને આ તો કેવું છે, મૂળ અંગમાં જ્ઞાન ધારક દર્શન આચાર્ય દેવે એ જ્ઞાન એ આપ્યું છે. તો અછિન્ન ધારણ સુજ્ઞાન મળેલું, તે મળેલું જ્ઞાન મળેલું તેની શાસ્ત્ર રૂપે રચના હવે થઈ. જ્ઞાનમાં તો હતું પૂર્વાર્થ, ત્યારે શાસ્ત્રોની જરૂર નથી, હવે શાસ્ત્ર રૂપે રચના કરી અને એ રચના પૂરી થતા શ્રુત પ્રત્યેની અપાર ભક્તિથી આજે ઉત્સવપૂર્વક તેનું પૂજન કર્યું હતું. અંતરમાં શ્રુત જ્ઞાન વડે પોતાના સ્વરૂપની અવિચ્છિન્ન સંધિ કરી છે. શું કહ્યું છે ગુરુદેવજીએ? કહ્યું કે જે પુષ્પદન ભૂતપલ્લી આચાર્ય જે શ્રુત જ્ઞાન મેળવ્યું અને એવું જ અંતરમાં એમની પાસે તો ભાવ શ્રુત જ્ઞાન પણ બેની શું છે સંધિ કરી, જેવું દ્રવ શ્રુતમાં છે એવું જ અંતરમાં એ સ્વરૂપેની સંધિ કરી. જે પવિત્ર શ્રુત જ્ઞાન પ્રગટ્યું તે વચ્ચે ત્રુટ પહેરા વગર અવિચ્છિન્ન ધારાએ કેવળ જ્ઞાન પ્રગટ થાવ એવી ભાવના છે. શું છે આ જે શ્રુત જ્ઞાન શ્રુત રચાણું છે, હવે એ અવિચ્છિન્ન ધારાએ એનું જ્ઞાન મેળવીને ક્યાં સુધી પહોંચી જાઓ, કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય એવી ભાવના છે. અને આ 12માં શ્રુતની અવિચ્છિન્ન પરંપરા ટકી રહે એવો વિકલ્પ અંતરની કેવળ જ્ઞાનની ભાવના છે. અને 12માં આવી જીનવાણી અવિચ્છિન્ન ધારણે અતુટ ભાવે એ ટકી રહે એવો શું છે એ વિકલ્પ છે. અને એમાંથી ગુરદેશી બધું આખું વર્ણન કર્યું છે, જે આપણે ઘણી આપણે વાત થઈ ગઈ છે. અને એમાંથી છેલ્લી આપણે એની લાઈન વાત છે, આ રીતે શાસનના સ્તંભ મહાન આચાર્યોએ આગળ જાકી જે ઇતિહાસ છે તો આપણે વાત કરી લીધી છે, એટલે થોડું પેજ આગળ વધીએ છીએ કે એમાં છેલ્લે કે આ પ્રસંગ ક્યાં બન્યો. ગુરદેશીને કહેવું છે કે આ જે આપણે જ્યાં અહીંયા તો અહીંયા છે, બાકી સૌરાષ્ટ્રમાં આ પ્રસંગ ક્યાં બન્યો? ગિરનાર ઉપર. અને આ પૂર્ણાવતીનો પ્રસંગ પણ ક્યાં મહિનો ગુજરાતમાં અંકલેશ્વરમ એના ઉપરથી પણ ગુરદેશી થોડો અટકેલો. તો સૌથી પહેલા પૂજ્ય ગુરદેશી અંકલેશ્વર અને એની બાજુનું ગામ સજોદ, કદાચ જોયું હશે બધું, જ્યાં શીતલનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા છે. 2013માં ગુરદેશી પધાર્યા સાત યાત્રા કરવા ત્યારે. તેમાં નામ ગામનું નામ શું છે? અંકલેશ્વર. અંક લેખન આમ એની ઉપરથી લેશ્વર થઈ ગયું. અંક આજે આવ્યું હતું ને સ્વર વ્યંજન બધી વાત ન આવી, તો અંક લેખન જ્યાં અંક લેખનની પૂરું થયું તો અંકલેશ્વર, જેમ કે અપભ્રંશ થઈ ગયું અંક લેખનમાંથી અંકલેશ્વરે. અને એવી જ રીતે એના બાજુનું ગામ છે એનું નામ શું છે? સજોદ. સજોદ જ્યાં સતની જ્યોત ટકી રહી. આ દ્રઢસ્મૃત રચાણું એ શું છે? જ્ઞાનની જ્યોત. દ્રઢસ્મૃત એ કેવું છે? હંમેશા જ્યોત કોને સાથે કમ્પેર કરાય? જ્ઞાન સાથે. તો જે જ્ઞાન દ્રઢસ્મૃત છે ટકી રહ્યું, તો આ એ પ્રદેશ છે ત્યાં જ્ઞાન રહ્યું. તો એવું કેવું છે? સત જ્યોતની જગ્યાએ કેવું થઈ ગયું? સજોદ. જે રીતે કહ્યું તો અહીંયા એ શાસનતમ આચાર્યોને દિવ્ય જ્ઞાનના ધોપ પ્રવાહને એમણે વેધો રાખ્યો છે. અને એ દિવ્ય સુત જ્ઞાનનો પ્રવાહ અવિચ્છિન્નપણે વહેવામાં આ સૌરાષ્ટ્ર દેશ પણ એક નિમિત્તે ક્ષેત્રની મહત્તા છે કે આવા સૌરાષ્ટ્રને ગુજરાતમાં પણ આવો એક પ્રસંગ બન્યો છે. એના પછીના એ પેજમાં થોડું આપણે લઈએ. હવે એમાં એના 167 પાના ઉપર આપણે લઈએ. આજે 8મી વાર આ સમયસારજીના વાંચનની શરૂઆત થાય છે. મેડમ પેજ નંબર 167, નેક્સ્ટ પેજ 167. 78 વર્ષ પહેલા આજના જ દિવસે ગુરદેવસિંહનું સમયસાર ઉપરનું પ્રવચન ચાલતું હતું. કેટલી વાર પૂરું થઈ ગયું? 7મી વાર પૂરું થયું. અને એ જ દિવસે આમ જેને કે લાસ્ટ પેજ ઉપરથી ફર્સ્ટ પેજ ખોલ્યું, જેવું જે છે ને એ બધી 278 કળશ પછી બધું કરીને 8મી વાર સમયસારના વાંચનની શરૂઆત થાય છે. સભામાં પ્રવચન રૂપે 8મી વાર વંચાય છે. અંદર પોતાનો ગુરુદેવ આ બહુ પોતાના જીવન વિશે થોડી જેની ઇનડાયરેક્ટ વાત છે અને કદાચ નહીં સાંભળી હોય એવી લાગશે. કદાચ અંદરમાં પોતાના સ્વાધ્યાય માટે લગભગ કેટલી વાર? 20 વાર વંચાઈ ગયું છે. પણ એ કાંઈ વધારે નથી. કોણ કહે છે? અને આપે કેટલી વાર વંચાઈ ગયું હશે? કદાચ વધારે વાર હશે ને. એક બહુ જ વિચારવા જેવું છે. આનું નામ એક ધન્ય જીવન કહેવાય, એક સાધક જીવન કહેવાય. જેને માટે ચીનવાણી આત્મસાત થઈ ગઈ છે એ પણ વાંચન કરે છે. એમને વિચારું હવે બધું આપણને બધું ખ્યાલમાં આવી ગયું છે. ને અરે એક વિચાર કરો કેવો ગુરદેવસિંહને જીનવાણી પ્રત્યેની મહિમા હશે, ભક્તિ હશે. કે અંતરંગમાં તો 20 વાર વંચાઈ ગયું છે, જાહેરમાં તો છે, બાકી તો હજી. અને પાછા ગુરદેવસિંહ હજી શું લાગે છે એ કાંઈ બહુ મોટો હાઈલાઇટ કરવાનું એ જેવું નથી. હવે હજી હજી પૂરું વાંચશું. આમાં તો એટલે જ લખ્યું કે આખી જિંદગી સુધી આ સમયસારના ભાવોને ઘૂંટ્યા કરે તો પણ તેના ભાવોને પૂરા ન પડે એવું ગુઢ રહસ્ય તેમાં ભરેલું છે. આખી બહુ જ વિચાર આપણા માટે ગુરદેવસિંહ એક જાણે સુખ આપી ગયા સંદેશો. ક્યારે પણ એમ ન કરું કે મેં હું કલાક કરું છું આવું છું, ઘણું થાય છે. ક્યારેય ઘણું શબ્દ વાપરવા જેવો નથી આખી જિંદગી સુધી. અને પાછું શબ્દ સરસ ક્યાં વાપરા છે? ભાવો ગુઈટા કરે. કદાચ શબ્દો ઓછા વધતા યાદ રહે એની ચિંતા ન કરી, શેને ગુણ જતું એના. ભાવોને જો ઘૂંટા કરશે તો પણ એ ભાવો પૂરા ન પડે. જેટલું અંદર ઊંડાણ જશે એવું કંઈક નવીનતા એને લાગ્યા વગર એને નહીં. એવું છે હજી કહે છે ક્યાં સુધી આવું કરવું? કેવળ જ્ઞાન થાય ત્યારે સમયસારના ભાવ પૂરા પડે. શું છે એવું નથી અમને સમજાઈ ગયું છે એવો શબ્દ જ વાપરવો નહીં. કારણ કે ક્યારે કેવું ઘટશે મને સમજાઈ ગયું સમયસાર. કેવળ જ્ઞાન થાય તો વિચારી લેવું. કેવળ જ્ઞાન થાય ત્યારે સમયસારના ભાવ પૂરા પડે. સમયસારના ભાવનો આશય સમજીને પોતે એકાવતારી થઈ જાય એટલું કરી શકે છે. આશીર્વાદ આપે છે ગુરુદેવ. તું ચિંતા ન કર, આ સમયસારના ભાવો જો તું અંદરમાં ઘૂંટીશ તો તું તદભવ મોક્ષગામી નહીં થાય, પણ એકાવતારી તો જરૂર થઈ શકે છે. આનાથી વધારે આશીર્વાદ ક્યાં હોય છે? પણ જે આ તારીખોના ઉપર છે, બહુ જ ગંભીરતાથી આજ આ છે, આ તો હતું આત્મધર્મમાં. એમાં પછી ગુરુદેવજીએ પોતાના ભાવ વિશે પણ પોતે કહેશે કે આ શું છે. તો ફરીથી કે એમાં પોતે એના ભાવ સમજે તો એકાવતારે થઈ જાય એટલું કહી શકે, પણ તું વાણી દ્વારા ભાવ પૂરા પડે તેમ નથી. એની મહિમા માટે શબ્દો છે કે એનાથી કંઈ પૂરું પડે એવું નથી. તું એના ભાવો ગ્રહણ કરજે, તને એકાવતારે પણું એ થઈ જશે. શ્રુત કેવી પણ વાણી દ્વારા વિવેચનથી આ સમયસારનો સંપૂર્ણ સાર ન કહી શકે એવા મહાન ભાવો ભરેલા આ ગ્રંથાધિરાજ છે. તેમાં બ્રહ્માંડના ભાવો ભરેલા છે. બોલીએ છે ને ગ્રંથાધિરાજ, આ ગ્રંથાલય કઈ શબ્દોથી ન થાય. તેના અંતરના આશયને સમજીને જે એક એક કન્ડિશન ગુરુદેશી મૂકે છે, શું શબ્દ ભાઈ કહો? તેની અંતરના આશયને સમજીને શુદ્ધાત્માને શ્રદ્ધા જ્ઞાન સ્થિરતા વડે પોતાના સમયસારની પૂર્ણતા કરી શકાય છે. પોતાનો શુદ્ધાત્મા છે એની જે ધારા શરૂ થઈ છે એની ક્રમે કરીને પૂર્ણતા થઈ જાય છે. ભલે ભલે અત્યારે વિશેષ પડખાના જાણવાનો વિચ્છેદ હોય, બહુ મોટો ક્ષોભસમ ન હોય, યાદ રહેતું ન હોય, કહેતા ના આવડતું હોય, સમજાવતા ના આવડતું હોય, પરંતુ યથાર્થ તત્વજ્ઞાન સમજવા પૂરતા જ્ઞાનનો વિચ્છેદ નથી. કોઈને પણ નિરાશા થતી હોય તો વાંચવા જેવું છે. અમને યાદ નથી રહેતું, અમે કઈ કહી શકતા નથી ને, તારી ખરેખર વિચાર કરે આપણી પાસે કેટલો ક્ષોભસમ છે, જ્ઞાન કેટલું છે? સમ્યક દર્શન પામી શકે એટલું કે ચારિત્ર લઈએ એટલું કેટલું છે? કેવળ જ્ઞાન પામી શકે એટલો જ્ઞાનનો ક્ષોભસમ છે. સુખાભિન્નતા વિચારે છે બહુ જ. આપણને અંદરમાં બે રીતની વિચારવા જેવી વાત કરી છે. ક્યારે પણ અભિમાન કરીશ ને કેવળ જ્ઞાન થાય પછી કહેજે મન સમયસર આવડી ગયું છે, અને બીજી બાજુ નિરાશ કરીશ નહીં, તને એના ભાવો સમજી શકાય એટલો તો ક્ષોભસમ તારી પાસે જ્ઞાન અત્યારના રહેલું છે. એ જ્ઞાનનો વિચ્છેદ નથી, તત્વ સમજવાની તાકાત અત્યારે પણ છે. આનાથી બીજું શું આપણને કોન્ફિડન્સ આપે આપણને, કે જે મને ન સમજાયને પ્રશ્ન જ નથી. જે યથાર્થ તત્વજ્ઞાન કરે તેને એકાવતારપણાનો નિસંદેહ નિર્ણય થઈ શકે છે. તારો આત્મા તારી જાતને સાક્ષી પૂરશે કે આ આત્માને આ તત્વ ગમે છે, રૂચે છે. હવે મને લાંબો સમય પરિભ્રમણ હોઈ શકે, કોઈને પૂછવાની. તારો આત્મા અંદરથી જાગૃત થઈને કહેશે, પણ કન્ડિશન અહીંયા છે. સમયસારના ભાવો ક્યાં સુધી કરવા છે, કેટલી ઉંમર સુધી? એ તો છે જ. અરે આ જિંદગી ભર સુધી મને મારા શુદ્ધાત્માનો વિરહ ન રહે બસ, અને એના માટે આ જીંદવાણી છે. કુંકુન આચાર્ય દેવે મહાન ઉપકાર કર્યો છે. સમયસાર એટલે 78માં આ સમયસાર આત્મા આવ્યું વાંચ્યું, જો ગુરુદેવ પોતાની આવ્યું વાંચ્યું અને અભ્યાસ કરતા ક્યાં સ્ટેજ પર આવ્યું, વાંધો નથી આવો ડિટેલ તો આવું આવડશે ને. આવ્યું આપણે ક્યાં સુધી છે? આપણે હાથમાં આવ્યું છે. પછી એમણે જ વાંચ્યું, આપણે વાંચે શબ્દો તો વાંચતા જેમની ઘણાની યાદ હશે, અને એનાથી શું કર્યું છે? જે અંતરંગની રૂચિપૂર્વકનો અભ્યાસ છે, અભ્યાસ નથી. અહીંયા કે અભ્યાસ કરતા શું થાય એનું રિઝલ્ટ આવે. અહીંયા સુધી તો પહોંચ્યા, આવ્યું વાંચ્યું, હવે ક્યાં ફરક પડી ગયો? જે અંતરંગની રૂચિપૂર્વકનો અભ્યાસ કર્યો તો શું કર્યું? અલૌકિક ભાવ નીકળ્યા. આ સમયસાર આ કાળે ભવ્ય જીવનનો મહાન આધાર છે. વિચારી લેવું આપણે ભવ્ય છીએ કે નહીં, તો આપણા માટે કોણ આધાર? આ સમયસાર આ કાળે ભવ્ય જીવનો આધાર છે. લોકો જે બારમાં છે ને જાત એને તો તત્વના વિરહ થઈ પડ્યા છે, નિશ્ચય સ્વભાવ ગુલ થઈ ગયો છે, ઢંકાઈ ગયો છે. વર્ષો પહેલા એટલે આ જ વાત આના પછીના નેક્સ્ટ યરમાં સોનગઢમાં પ્રવચન મંડપનું ઉદઘાટન થોડી સાથે આવી અને ત્યારે વિદ્વત પરિષદ વરાણેથી પાર થઈ અને તે વખતે રામજીભાઈ એના સ્વાગત કમિટીના હેડ હતા એટલે વેલકમ સ્પીચ આપે ને, વેલકમ સ્પીચ આપતી વખતે એમણે આવા શબ્દો વાપર્યા હતા કે અત્યારના બીજા બીજા જ્ઞાનના ક્ષોભસમની તો અધિકતા છે પણ નિજ આત્મ સ્વભાવને બતાવનાર જે નિશ્ચય નહીં છે એના સંબંધીના જ્ઞાન શું થઈ ગયું, એને સરસ પક્ષઘાત થઈ ગયો છે. નિજ સ્વભાવની વાતો પણ કેવી ગુલ થઈ ગઈ છે. બહારની કોઈ સુગ્રાની કે ભાઈની એ પ્રકારનો વધી હોય પણ મૂળ જે તત્વ જે અત્યારના શુદ્ધ ભાવ અધિકારમાં ચાલે તો જે અહીંયા છે એ કેવો ગુલ થઈ ગયો છે, ઢંકાઈ ગયો. અત્યારે આ સમયસર શુદ્ધાત્મ તત્વને બતાવીને તત્વના વિરહ ભૂલાવી દે છે. જે શુદ્ધાત્માની વાત કેવી થઈ ગઈ હતી, બહુ દુર્લભ થઈ પડી હતી, એને વિરહ ભૂલાવી દે અને એ નિશ્ચય સ્વભાવને પ્રગટ એ કરે છે. પછી ગુરુદેવસિંહે પહેલું જ ગાથાની શરૂઆત કરે છે. હવે એમાં આપણે બેક જઈએ પેજ નંબર 165 એમાં છે. એમાં શરૂઆત છે સર્વજ્ઞ ભગવાન શ્રી તીર્થંકરદેવની વાણીની. મેળા શબ્દો જે પરંપરા હતી તે આજે શ્રુત રૂપે ગોઠવાણી છે. પાછું ઓલું જે સટકામની અંકલેશ્વરમાં આજે તે શ્રુતનો મહાન મહોત્સવ થયો હતો, આજના એ શ્રુત પંચમી તરીકે ઉજવાય છે. સર્વજ્ઞની પરંપરાથી શ્રુતની અતૂટ ધારા જે ચાલે છે એ નિર્ગ્રંથ સંતો મુનિઓ સત્ય સદ્જ્ઞાનને પોતાની પર્યાયમાં બે પ્રકાર પોતાની પર્યાયમાં તો ટકાવી રાખ્યું અને શાસ્ત્ર ગૂંથીને બહારમાં પણ ટકાવ્યું. અંદરમાં ભાવશ્રુત અને બહારમાં દ્રવ્યશ્રુત બે ટકી રહ્યું છે, એ રહ્યું છે અને એ ગૂંથીને પરમ ઉપકાર કર્યો છે. એ શ્રુત વડે અંતર સ્વભાવની સંધિ થાય છે. આવું મહાન જ્ઞાન સાથે શું કોની સાથે સંધિ થાય? અરે જેની શ્રુતમાં આવી મહાનતા છે તે પદાર્થમાં કેવી માનતા હશે? તો એ રીતે એની અંદરની સંધિ થાય છે. મહાન સંતોએ શ્રુત જ્ઞાન વડે પોતાના સ્વભાવ સાથે કેવળ જ્ઞાનની અતૂટ સંધિ કરી. શું છે આ અમને જે ભાવ સૂચનાનું પ્રગટ થયું છે એ વધતું વધતું ક્યાં ભળવાનું છે? હવે કેવળ જ્ઞાનમાં થવાનું છે અને બારમાં પણ શ્રુતને અવિચ્છિન્ન ટકાવીને તે સૂચનાન પંચમકાળના અંત સુધી અવિચ્છિન્ન રહેશે. અંદરની ભાવશ્રુતની ધારા પૂર્ણતા કેવળ જ્ઞાનમાં પહોંચશે અને આ દ્રઢશ્રુતની રચના નિરંતર દ્રઢશ્રુત પંચમકાળના અંત સુધી કરશે. એ પરમાર્થી સૂચનાન વડે આત્મ સ્વભાવ સમજે તેના આત્મામાં શ્રુત જ્ઞાનના મંગલ મહોત્સવ ઉજવાય છે, તેનો આત્મા જ મંગળ રૂપ છે. ક્યાં લઈ આવ્યા ગુરુદેવસિંહ? તારા અંતરમાં ભાવજ્ઞાન પ્રગટે તારા માટે મંગળ મહોત્સવ છે કે જે પરમાર્થથી સુજ્ઞાન વડે આત્મ સ્વભાવ સમજે તો એને મંગળ અને એવા આત્મ સ્વભાવને બતાવનાર આ સમયસર પણ શ્રુત છે, એનો પણ આજે એ મહોત્સવ છે. એ રીતે એમાંથી વાત કરીને હવે એક આગળ ગુરુદેવસિંહ પોતાના વિશે જે વાત કરે છે એ થોડી લઈએ આપણે. એની માટે ફરીથી આગળ 166 પેજ ઉપર આપણે જઈએ. એનો બીજો પેરેગ્રાફ છે, આ શાસ્ત્રમાં ગંભીર રહસ્ય રહેલા છે. મેળવ્યું 166 પાનું અને સેકન્ડ. ગુરુ ગમ વગર સમજાય તેવું નથી. જો આ સમયસાર પૂરું થયું શરૂઆત થઈ ને એના માટે પણ લે છે. આ શાસ્ત્ર એટલે અહીંયા સમયસારની હવે સટખંડ આવશે. ગુરુ ગમ વગર એટલે જ્ઞાની ગુરુ પાસેથી એની એક વાંચવાની અભ્યાસ કરવાની લાઈન દોરી જશે. 150 વર્ષ પહેલા જયચંદજી જેમણે ભાવાર્થ લેખક કહે છે, આ ગ્રંથનો ગુરુ સંપ્રદાય વિચ્છેદ થઈ ગયો છે. શાસ્ત્ર તો રહી ગયું પણ એને સમજાવનાર ગુરુઓનો વિચ્છેદ થઈ ગયો. વચ્ચેના કાળમાં શાસ્ત્ર તો હતું પણ આ ગ્રંથનો ગુરુ સંપ્રદાય સમજાવનાર જ્ઞાનીનો વિચ્છેદ થયો. એ કથન તો 150 વર્ષ પહેલાનું છે, પરંતુ અત્યારે રસ શબ્દ વાપરે તે વિચ્છેદ ફરીને અતૂટપણે સમજાઈ ગયો છે. ફરી વાત આવી, બહુ જ વિચારવા જેવી છે. આપણા પરમ સદભાગે જે વચ્ચે એક જેને કહે ને સંધિ તૂટી ગઈ હતી, જેમ કે વચ્ચે બ્રિજ તૂટી ગયો તો ફરીથી બ્રિજ બંધાઈ ગયો છે, તો એ સંધાઈ ગયો છે. ગુરુ પરંપરા અવિચ્છિન્નપણે ચાલે છે. હવે પોતાની વાત કોઈને તેટલા 13 વર્ષો પહેલા સાંભળ્યો હશે, ખબર પડી હશે શું વાત કરે છે. ગુરદેવસિંહ કુંદકુના આચાર દેવની કૃપાથી, સેવાથી કોને, બીજાના આત્માને કોણ વાત કરે છે, કોની વાત કરે છે. એક ગુરદેવસિંહને આવી જો દશા જેના નિમિત્તે થઈ એના માટે શું ભક્તિ હશે. આ આત્માને પોતાની વાત કરે છે. આ આત્માને શું થયું છે, ભાવસ્તુત જ્ઞાન મળ્યું છે. કયું મળ્યું, ભાવમાં કોણ મળ્યું, 78ની સાલમાં કોણ મળ્યું, દ્રવ્ય શું તો મળ્યું, અને એના નિમિત્તે અંતરમાં શું મળ્યું, ભાવસ્તુત જ્ઞાન. અરે જેને ઉપકાર થયો હોય ને એને ઉપકારની ભક્તિ જાગે છે, જેને અંતરમાં છે જ નહીં એને કોઈ ભક્તિ પોતાની કેવી પોતાની ધારા અને એના ઉપકારી પ્રત્યેનું સ્મરણ પોતે કરે છે કે એ કુંતકુના આચાર્ય દેવની કૃપા અને સેવાથી આ આત્માને ભાવસ્વરૂપ મળ્યું છે, અને તેથી તેમની કૃપાએ આજે આ સમયસારની પરંપરા સંધાઈ ગઈ છે. સમયસાર ઉપરના આવા રહસ્ય ખોલનારા પ્રવચનોની શું થઈ ગઈ છે, આખી પરંપરા શરૂ થઈ ગઈ છે. એમાં પણ 7 વાર પૂરી થઈને હવે કેવી થઈ છે, 8મી વાર એ શરૂ થઈ છે. સિમંદર ભગવાનની ધ્વનિના લાભથી અને કુંદકુંદ પ્રભુની કૃપાથી ફરીથી કોની વાત કરે છે, કોતની, પોતાની. જેને ખબર પડી કે અમને પણ પૂર્વે શું મળ્યું હતું, સિમંદર ભગવાનની દિવ્ય ધ્વનિનો શું કહેતો હતો, લાભ મેળવ્યો તો, પણ ત્યારે એવી ધારા ઉપડી નહોતી, પણ એ લઈને સંસ્કાર તો લઈને આવેલા, જ્ઞાન ભંડાર લઈને, અને એમાં વર્તમાનમાં શું થયું, સમયસાર હાથમાં આવ્યું, તો કુંદકુંદ પ્રભુની કૃપાથી અને પોતાની પાત્રતાથી. પોતાની પાત્રતા છેલ્લે લીધી છે, બાકી તો ઉપકારી જેને ઉપકાર કે ભવસિમંદર ભગવાનની વાણી અને કુંદકુંદ આચાર્ય દેવની આ સમયસારથી, અને હવે એનાથી આપણે હવે લઈએ ઉમેરીએ કે મુમુક્ષ જીવના મહાભાગી, એમણે તેમનું કાર્ય કર્યું, હવે આપણે થી એ મહાભાગીયા સમયસારની પરંપરા ચાલુ થઈ છે, ચાલુ ચાલુ ધારા થઈ ગઈ છે, અને આચારશ્રીનો આશય જળવાઈ રહ્યો છે. એ રીતે આ સુખની ધારા અછિન્ન છે. બે રીતે ગુરુદેવ સિદ્ધ કરી કઈ, સુતની અછિન્ન ધારા, કે દર્શન આચાર્ય દેવે જે મૂળ સૂત્ર અને જ્ઞાન જે આપીને પુષ્પદંત અને ભૂતપલ્લી આચાર્ય એ સખંડ આગમની રચના કરીને બાયમાં દ્રશુતની ધારાને છોડી છે, અહીંયા પણ સમયસાર આની એની વાણીની હવે પ્રવચનની પણ એક શું છે, એક અખંડ ધારા, એ શ્રુત ધારા એ શરૂ થયું છે. અને આ રીતે સમય જ્ઞાન કેવું છે, જયવંત વર્તે છે. આ રીતે સમયસારજીનું શાસ્ત્ર 7મી વારનું પૂજ્ય ગુરુદેવસિંહ પૂર્ણ કરે છે. અને એ છેલ્લા પાનામાંથી પહેલા પાના ઉપર આવીને આવા પણ પ્રસંગો એ ગુરુદેવસિંહના જીવનમાં એ બહેના છે કે એ મહાપુરુષે પોતાના જીવનમાં કેવું પોતું કાર્ય એ કર્યું છે. આપણે થોડુંક નિયમસાર ઉપર લઈએ, જે આપણને 9 બોલનું ચાલ્યું ને એમાં કાંઈક ગુરુદેવસિંહ ખાસ કરીને શું શું કરતા હોય છે ખ્યાલ આવે. આમ તો એમ લાગે કે આ કોની વાત છે, જાણે નિર્મળ પર્યાયની વાત છે એવું લાગતું હતું ને, નહીં એવું નહોતું લાગતું. ચાલો એમાં આપણે ક્યાંથી શરૂઆત કરી હતી, ગુરુદેવસિંહે નિરાલમનો 5 બોલ થયા હતા ને ગુરુદેવસિંહ, યાદ કર્યું હતું, અને એના પછી આગળ લીધા હતા ને, આત્મા નિરાલમ છે, પછી શું લીધું હતું, પછી નિરાગ લીધો, નિરાગમાં શું લીધું? પરિગ્રહ લીધા. એક પ્રયોજક કેવા છે? રાગના સૂચક છે, માટે એનાથી રહીત કેવો કીધો? નિરાગ. પછી એના પછીનો આપણે લઈએ, કયો બોલ છે એના પછીનો? નિર્દોષ છે, મળે છે ને બોલ. એમાં પેજ નંબર 89 છે, નિયમ 7, પેજ નંબર 89 એનું વાંચીએ. નિશ્ચયથી સમસ્ત પાપ મળ કલંક રૂપી કાદવને ધોઈ નાખવામાં સમર્થ. એક વાત, સહજ પરમિત્રાગ સુખ સમુદ્રમાં મગ્ન, પ્રગટ સહજ અવસ્થા સ્વરૂપ. કોની આ વાત ચાલે છે? કોની? અહીંયા તો અવસ્થાની વાત આવી. ઓલું જે છે, અશુદ્ધતાને ધોઈ નાખવા માટે સમર્થ. આ એક વિચારણા કોઈને એમ લાગે પર્યાયની વાત નથી, કારણ કે અંતે છેલ્લે કેવો શબ્દ આવ્યો હતો? આ ખરેખર આત્મા ઉપાધિ છે, એવો શબ્દ આવ્યો હતો ને છેલ્લે માં. એટલે આ મૂળ તત્વની વાત છે, ત્રિકાળી દ્રવ્યની. અને વાત કેવી લાગે આપણને? પર્યાયની લાગે. શું છે? સુસંધિ કરી. પ્રગટ પર્યાયની શુદ્ધતા શક્તિરૂપ સ્વભાવને સિદ્ધ કરે છે. શું છે? બતાવે છે તો અંતે કોને દેખાવે છે? શક્તિરૂપ સ્વભાવને દેખાડવું. પણ એને દેખાડાય કેવી રીતે? જેમ અભેદ તત્વને દેખાડવું હોય તો દેખાડાય છે, નથી દેખાય, ભેદ કરીને દેખાય. પણ ભેદથી દેખાડે એટલે ભેદમાં અટકવું નથી. એમ પ્રગટ પર્યાય, જેમ કે એ આત્મા કેવો છે? સિદ્ધ સ્વરૂપ છે. તો સિદ્ધિ શું છે? આમ દશા છે, પર્યાય છે. પણ એની દ્વારા સિદ્ધ દશા છે. પણ એ સિદ્ધ દશા પ્રગટવું ક્યારે થયું? કે સિદ્ધ સ્વરૂપ હતું, કારણ હતું તો કાર્ય થયું છે. તો આપણને ક્યાં દ્વારા લઈ જાય છે? પ્રગટ નિર્મળ પર્યાય દ્વારા. ક્યાં લઈ જાય છે? કે જો આવો તારવો ત્રિકાળી સ્વભાવ ન હોત તો પ્રગટ પર્યાય આવી ક્યાંથી તારી પાસે? એટલે ક્યારે પણ આમાં એમ ન સમજ. ગુરુદેવ કહેતા હોય કે આ વાત છે પણ ત્રિકાળી દ્રવ્યની વાત છે. આપણને એમ વાંચતા શબ્દોમાં તો શું લાગે? પર્યાયની વાત. પણ પર્યાય પ્રગટ પર્યાય દેખાડે છે. એ શું દેખાડે છે? આજે કોઈએ એક સારી કે એક લાખ રૂપિયાનો ચેક લેખો, સજ્જન માણસ પાસ થાય એવાને, તો એનો અર્થ શું થયો? એના બેલેન્સમાં લાખથી વધારે હશે. કઈ સામાન્ય એક લાખનો ચેક આપો, એનો અર્થ શું થયો? એની પાસે બેંક બેલેન્સ નેચરલી વધારે. એમ પ્રગટ પર્યાય નિર્માણ થાય શું સૂચવે છે? કે અંદર સામર્થરૂપ શક્તિરૂપ આવો જો સ્વભાવ ન હોત તો પ્રગટ ક્યાંથી? એટલે આ રીતે આ વાંચીને એ સાથે સાથે લેવાનું. તો જો એમાંથી સહજ પરમિત્રાગ સુખ સમુદ્રમાં મગ્ન, આમ સામાન્ય વાંચે તો શું લાગે? પાછું પ્રગટ સહજ અવસ્થા એટલે તો પર્યાય જ લાગે નહીં. આવો અને સહજ અવસ્થારૂપ, જો આમાં છે ને અનિયમશાની એક શૈલી છે, સહજ શબ્દ આવશે ત્યાં સહજ ગુણ આદિ ત્રિકાળીની વાત હશે. પોલાની જે વાત આવશે ને ત્યારે પ્રગટ પર્યાયની વાત આવશે. એટલા માટે અહીંયા કયો શબ્દ છે? હજી આગળ જ આવશે. સહજ જ્ઞાન ને બધા શબ્દ આવ્યો ને, એ કોને સૂચવવા માટે છે? ત્રિકાળી ગુણ અને ત્રિકાળી ગુણોનું અભેદરૂપ, એની જ અહીંયા વાત એ ચાલે. અહીંયા અવસ્થા એટલે ખાલી પર્યાય નહીં, એમાં અવસ્થામાં બે શબ્દો છે. ક્યાં છે બે શબ્દો? આવ અને સ્થ. સહજ તો ત્રીજું છે જ, પણ અવસ્થા. આવ, આવ એટલે નિશ્ચયપૂર્વક, સ્થ એટલે હોવાપણ. પોતાનો ત્રિકાળી સ્વભાવ નિશ્ચય રૂપે, નિયત રૂપે, નિશ્ચિત રૂપે એક સ્થિત છે, બિરાજિત છે. અને એને અહીંયા અવસ્થા એટલે હંમેશા પર્યાય એવું ન લેવું જોઈએ. એટલા માટે શક્તિ તો લીધી છે ને, કેટલામી શક્તિ વાત તો થઈ છે? 19મી શક્તિ કઈ છે? પરિણામ શક્તિ છે. ત્યાં કોની વાત છે? એ શક્તિ તો ત્રિકાળી છે ને, પણ એની પરિણતિ થાય એનો સ્વભાવ છે એ. બાકી તો વસ્તુ તો કેવી છે? પરિણતિ એ મેં તો ગુણ લીધો છે, પણ એ ગુણ એવો છે કે એમ ઉત્પાદ હોય થયા કરે એની વાત. તો અહીંયા અને એમાં તો એવી રીતે એમાં પેલા ત્રણ લીધા, પછી બે લીધા, અને પછી એક. એમાં કેવી રીતે લીધું? દ્રવ્ય ગઈ ઉત્પાદથી આલિંગિત પ્રણાલી કે ઉત્પાદ આગળ શક્તિ હતી. ઉત્પાદ પછી 18મી આ 19 છે. પછી એમાંથી ક્યાં બે શબ્દ લીધો? સદસ અને વિદસ જેનું સ્વરૂપ છે. તો દ્રવ્ય કેવું છે? સદસ રૂપે છે. ઉત્પાદ કેવા છે? વિસદસ. અને બે મળીને એક અસ્તિત્વ માત્રમાં એક અવસ્થા પરિણામ શક્તિ. શું લીધું? ત્રણ એમાંથી બે, પછી કેવું લીધું? પણ અસ્તિત્વ લીધું. શબ્દ છે પ્રેરણા શક્તિનું નામ, અને સિદ્ધ કોને કહ્યું? અસ્તિત્વને. એમાં અહીંયા નામ કમ શબ્દ કયો છે? અવસ્થા. કોને બતાવે છે? અસ્તિત્વને, સહજ અસ્તિત્વને. તો સહજ અવસ્થા સ્વરૂપ જે સહજ જ્ઞાન શરીર, ફરીથી આત્માને કેવું આપ્યું? આ ગુરુદેવથી કઈ થોડું કીધું નથી, કઈ બાળકોથી નહીં વાત કરી. ગુરુદેવ બાળકોથી નહીં વાત કરે, શું છે બાળકોથી? શું છે હવે એ તો બધું બાળકો શીખે ને, અમે તો ન શીખીએ ને. ના, હું તો કેવો છું? હું તો શરીરવાસી છું, અને મારે ખાવું પીવું એ મારું નહીં, શું છે કમાવું એ મારું નહીં. ક્યારે વિચાર કરો, આ સંસ્કાર જોશે જીવનમાં કે હું જીવ છું, મારામાં જ્ઞાન છે, અને રાગ કરવું એ મારું નહીં. અરે જો જ્ઞાન છે તો પછી જ્ઞાન રાગ કરે કે જ્ઞાન જાણવાનું કામ કરે? એક જીવનમાં એક સંસ્કાર પણ મોટો કામ કરશે. પણ જેને સંસ્કાર જ એ કરે, ચલો તો અહીંયા તો આપણને લઈએ તો એ કેવા છે. હવે જો સરસ બોલ શેનો દેવો છે? આપણે જે લીધો છે શેનો શબ્દ છે? નિર્દોષ. તો નિર્દોષ માટે મુનિરાજે કયો શબ્દ વાપર્યો? સહજ જ્ઞાન શરીર તેના વડે છે. હું કોના વડે નિર્દોષ એટલે પવિત્ર છું? ફરીથી શબ્દ જો, વડે અને લીધે, બે કારણે પણ વાંચતા ફાવે તો વ્યાકરણ. સહજ જ્ઞાન શરીર તેના વડે, જગતમાં બાહ્ય શરીર છે એ અપવિત્રતાથી દોષિત છે, અને હું સહજ જ્ઞાન વડે પવિત્ર હોવાથી હું નિર્દોષ છું. જ્ઞાન છે ત્યાં પવિત્રતા અને નિર્દોષતા છે, અને બહારમાં જે શરીર આદિની જે છે એમાં તો રાગ છે, અને ત્યાં બધી અપવિત્રતા છે. નિર્દોષ છું. અને જો હવે જે શબ્દો આવ્યા એ બધા કેવા આવ્યા? સહજ આવ્યા. સહજ નિશ્ચય નહીંથી સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ સુખ આવ્યા બધા. એક એક માં શબ્દ શું વાપરો છે? સહજ. આગળ જોવું હોય તો પંદરમી ગાથામાં પણ જ્યાં કારણ શુદ્ધ કરે ત્યાં પણ સહજ શબ્દ વાપર્યા. ગુણ માટે, ગુણને માટે કેમ સહજ શબ્દ વાપરો? કારણ કે જેમ તે કાળી દ્રવ્ય એમ એમાં અંતર્ગર્ભિત અભેદપણાના ગુણો પણ કેવા છે? સાપેક્ષતા વગરના. જે કોઈ ઔદ્યોગિક, ઔપસમિક, સાહેબસંગ, સાહેબ છે એ બધી કોણ છે? સાપેક્ષ પર્યાયો છે. અને ગુણ જે છે એનાથી સહિત તિકાળી કેવો છે? નિરપેક્ષ. અને નિરપેક્ષને માટે સહજ શબ્દ છે. નિરપેક્ષતા બતાવવા માટે શું શબ્દ વાપરો છે? પ્રગટ થયેલું કેવળ જ્ઞાનથી સહજ નથી, કર્મના નાના વર્ણી કર્મના ક્ષયની સાપેક્ષતા. અને જે જ્ઞાન ગુણ છે તિકાળી કેવો છે? સહજ છે. તે બધા સહજ. અને એ સુખ માટે જો સરસ શબ્દ વાપરો, શું વાપરો છે? સહજ પરમ વિતરાગ સુખ. ફરીથી સુખ શેમાં છે? વિતરાગતામાં છે. અને આપણે શેમાં માનીએ? બહુ જ કલ્પનાથી સામ સામે રાગ અને રાગના વિષયોમાં. અહીંયા શું કહે? સુખ ક્યાં છે? વિતરાગ અને વિતરાગ સ્વરૂપ વિષયમાં સુખ છે. અને આપણે છે ને તો સહજ પરમ વગેરે અને પરમ ધર્મોના આધારભૂત. શું કોણ છે? એના આધારભૂત કોણ છે? નિજ પરમ તત્વને. આવા શબ્દો હજી પણ જોવા હશે તો કદાચ કદાચ ને પાકે આવશે ને. ક્યાં આવશે? આગળ ક્યાં આવશે? જો એમાં વાંચવું હોય તો જે છે એમાં પચાસમી ગાથા છે, 103 પાનો. અહીંયા બધા આવ્યા હતા ગુણો સહજ એમાં મળ્યું. 103 પાનો ઉપરથી ત્રીજી લાઈન. ખરેખર સહજ જ્ઞાન, સહજ દર્શન, મળ્યા શબ્દો મળે છે. આચાર અહીંયા મુનિરાજે જે વાત કહી જગ્યા છે એ સહચારિતા, સહજ પરમ વિતરાગ સુખાત્મા આવ્યા શબ્દ એ જ મળે છે. એવો શુદ્ધ અંતત્વ સ્વરૂપ આ શ્રદ્ધનો આધાર નિજ પરમ પ્રાણામ નિપાવ લખન. ક્યાં આચક મુનિરાજને વર્ણન કરવા માટે શબ્દો પણ ઓછા પડે એવું તો અહીંયા તો સુધી તે પાંચ શબ્દોથી તો પાંચ કે હું કોણ છું, આવો હું કેવો છે ગુણનો, એવા પરમ ગુણનો હું આધારભૂત નિજ પરમાત્મા તત્વને જાણવાને સમર્થ હોવાથી કોણ આવાને જાણવા સમર્થ કોણ છે? કોણ? અત્યંત જ્ઞાન, સમ્યક જ્ઞાન. નહીં હું થોડી, હું તો એ મય છું. અહીંયા આને જાણવા આ બધા ગુણોને વાત આવી, એવો પરમાત્મા તેને જાણવાને સમર્થ કોણ છે? ફરીથી હું પોતે છે ત્રિકાળદ્રવ્ય. ત્રિકાળદ્રવ્યમાં જાણવાની ક્રિયા છે, જાણવાની ક્રિયા છે, ક્રિયા પર્યાયમાં હોય છે. જો ફરીથી આખી બહુ જાણવાને સમર્થ, બે રીતે જાણવાને ક્રિયાની સમર્થતા પર્યાયમાં છે અને શક્તિરૂપ સામર્થ્ય દ્રવ્યમાં છે. શું છે? સામર્થ હોવાથી એક પ્રગટ પર્યાયમાં ક્રિયારૂપનું, પરણમન રૂપનું છે, અને ત્રિકાળી દ્રવ્યમાં શું છે? શક્તિરૂપનું સામર્થ્ય છે. તો એની અહીંયા વાત, પણ એ પર્યાયમાં જે પ્રગટ થયું છે કારણ કે એમાં શક્તિરૂપ સામર્થ્ય હતું. બાકી આ વાત એમ લાગે પર્યાયથી ચાલે છે એવી, ત્રિકાળી દ્રવ્યની હોવાથી આત્મા કેવો છે? નિર્મોળ છે. ફરીથી પેલામાં આપણે લીધું પરિક્રમમાં જ્યાં રાગ નિરાગ લીધો ને એના, હવે અહીંયા શું લીધું? તારી પાસે જ્ઞાન છે તો મૂર્તા નહીં હોય. એની માટે આવ્યું ને જાણવામાં સમર્થ, જ્ઞાનની વાત આવે ને, અને એનાથી શું લીધું? જ્યાં સામે જ્ઞાન છે ત્યાં મૂર્તા નથી પણ નિર્મોળ છું. પછી એનો વિસ્તાર પણ આગો, અને એની જગ્યાએ જસુલ શબ્દ લીધો આ ગુરુદેવ વિસ્તારથી. સાદી આનંદ આવ્યું ને, કોની વાત આવી? કેવળ જ્ઞાન પર્યાય નહીં, હું કેવો છું? અનાદિ આનંદ. પણ અહીંયા કેવળ જ્ઞાનની વાત કરીને એ પ્રગટ રૂપનું છે અને હું કેવો છું? શક્તિ સામર્થ રૂપ અનાદિ આનંદ છે, ઓલું સાદી આનંદ છે. પણ એના દ્વારા જ મહિમા દેખાડ, પ્રગટની તને મહિમા છે તો એ દ્વારા અંતરંગમાં જે અવ્યક્ત જેને કીધું એ શક્તિરૂપ જે છે એને આપણને મહિમા લઈ જાય છે. રીતે અતિંદ્રિય જે બધું આ શબ્દો પણ એ પંદરમી ગાથામાં છે કે આ શબ્દો થી કોને લાગુ પડે છે? કાર્ય શુદ્ધ પર્યાયને. અને જે કારણ શુદ્ધ પર્યાય છે કેવી છે? અનાદિ અનંત. એમ લઈને ઘણો વિસ્તાર એ બધામાં.
હવે આપણે ત્યાં જે જીનવાણી બિરાજમાન છે